जेठवद दशम गुरुवार तारीख 3/7/75 दिने पूज्य श्री कांजी स्वामी नो श्री प्रवचन सार शास्त्र में नई तत्व प्रज्ञापन अधिकार की गाथा 144 पर सुवर्ण परिमा प्रवचन श्री प्रवचन सार शास्त्र पर तरुण प्रवचन नंबर 182
नमो लोये सौरियंताणं नमो लोये सौदानं नमो लोये सौवायिर्यं नमो लोये सौजायनं नमो लोये सौत्रिकावर्ति श्रावणं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलं भगवान् यो मंगलं भूतमुनि मंगलं कुन्कुंडारी उजेन्द्रमोसुमंगलं नमः समर्पितानि
ध्यान रखे समझ પ્રશ્ન છે ને ત્યાંથી છે પ્રશ્ન આ પ્રમાણે કાળ પ્રદિત સ્વપ્રદિત છે કાળને પ્રદેશો છે પ્રદેશ છે એમ કીધું સ્વપ્રદેશ તો તેને એક દ્રવ્યના કારણ ભૂ નૌકાકાર ફૂલ અસંખ પ્રદેશો કેમ ન માનવા જોઈએ જ્યારે કાળને પ્રદેશ છે એમ જયારે તમે સિદ્ધ કરો તો પછી અનુકાકા જેટલા પ્રદેશ છે કાળના એમ કેમ ન માનવા યુગ દ્રવ્યના કારણ લોકાકાશ તો અસંખ્ય પ્રદેશ કેમ ન માનવા એક જ પ્રદેશ કેમ માનવા લોકના અસંખ્ય પ્રદેશ છે એટલા પ્રદેશ હું કાળ દ્રવ્ય માનું નિષ્ઠવાનું તો તમારે માનવું છે તો પછી આટલું માનવામાં વાંધો શું છે એમ શિષ્યનો પ્રશ્ન છે ઉત્તર એમ હોય તો પર્યાય સમય પ્રસિદ્ધ થતો નથી એક સમયની પર્યાય અસંખ્ય પ્રદેશમાં જો ગણો તો ત્યાં સુધીની એક સમયની પર્યાય સિદ્ધ થાય એમ પર્યાય સિદ્ધિ થતી નથી તેથી અસંખ્ય પ્રદેશો માનવા યોગ્ય નથી કેમ કે પરમાણુ વડે પ્રદેશ માત્ર દ્રવ્ય સમય એટલે કાળ પદાર્થ ઓળંગાતા પરમાણુ વળી એક પ્રદેશ માત્ર કાળાનુતી નિકટના બીજા પ્રદેશ માત્ર કારણો પ્રદી મંદ ગતિએ ગમન કરતા પર્યાય સમય પ્રસિદ્ધ થાય છે શું કીધું એક પરમાણુ એક કાળના પ્રદેશથી બીજે પ્રદેશે જતા ત્યાં એક સમયની પર્યાયનું માપ એક પ્રદેશમાં એનું માપ આવી જાય છે અસંખ્ય પ્રદેશમાં જાય તો સમયની પ્રદેશ સમયની પર્યાય સાબિત થાય એમ છે નહીં જો દ્રવ્ય સમય કાળ પદાર્થ લોકાકા જેટલા અસંખ્ય પ્રદેશ વાળો એક દ્રવ્ય હોય તો પણ પરમાણુ વળી તેનો એક પ્રદેશ ઓળંગાતા પર્યાય સમયની સિદ્ધિ થાય અહીં તો પરમાણુ એક સમયે એક પ્રદેશ લીધે ત્યાં સમયની સિદ્ધિ થઈ જાય છે પર્યાયની સિદ્ધિ થઈ જાય છે અને એ પર્યાય અસંખ્યમાં જાય તો એક સમયની પર્યાય સિદ્ધિ થાય એમ છે નહીં માટે એક પ્રદેશી છે અસંખ્ય પ્રદેશી છે નહીં સમજાય છે કાંઈ નહીં કારણ કે તેમાં બે દોષ આવે છે. એક તો દ્રવ્યના એક દેશની પરિણતિ ને આખા દ્રવ્યની પરિણતિ માનવાનું પસંદ આવે. દ્રવ્ય જયારે આખા અસંખ્ય દેશથી લોકાકાશ પ્રમાણે છે માનવો, તો એના એક દેશના ભાગમાં એની પર્યાય સિદ્ધિ થાય છે. અને પર્યાયની સિદ્ધિ તો ખરેખર આખા દ્રવ્ય પ્રમાણે થવી જોઈએ. અસંખ્ય દેશમાં એક સમયની સિદ્ધિ થઈ ગઈ. એમ થતું એક દેશની વૃત્તિ પરંતુ કે આખા દ્રવ્યની વૃત્તિ માનવામાં વિરોધ આવે છે. શું કીધું? એક પ્રદેશમાં એક સમયની પર્યાય સાબિત થતા એક દેશની વૃત્તિ આખા દ્રવ્યની વૃત્તિ આખા અસંખ્ય પ્રદેશની દ્રવ્યની વૃત્તિ એમ માનવાનો વિરોધ આવે છે. સમજાય છે? કાંઈ દરિયામાં મગજને વાણિયા રેડમાંથી કાઢીને તો કેવો વાંધો છે? હવે પણ એને ખ્યાલ આવવો જોઈએ ને. શું કહે છે કે તમે જયારે કાળને પ્રદેશ માત્ર સિદ્ધ કરો છો તો એને અસંખ્ય પ્રદેશી આખું દ્રવ એમ સિદ્ધ કરવાનો વાંધો ન આવે. એમ શિષનો પ્રશ્ન છે. જયારે કાળને એક પ્રદેશ તો અપ્રદેશી તો સિદ્ધ ન કર્યો, પ્રદેશ સિદ્ધો કર્યો, તો પછી એને અસંખ્ય પ્રદેશી આત્મા એક દ્રવ સિદ્ધ કરવાનો વાંધો ન આવે તમારે? એમાં વાંધો આવે છે. કેમ કે કાળનું દ્રવ્ય જે આખું છે અસંખ્ય દેશી એનો એક સમયની પર્યાયના એક દેશમાં સાક્ષી થઈ જાય છે. એક ભાગમાં એની પર્યાયની સિદ્ધિ થઈ જાય છે. માટી વાંધો આવ્યો? માટીથી અસંખ્ય દેશી છે નહીં. સમજાવું કાંઈ? એક દેશની વૃત્તિ એટલે એક ભાગની પરિણતિને આખા દ્રવ્યની પરિણતિ માનવાનો વિરોધ આવે છે. સમજાવું કાંઈ? એ છે કે એક પ્રદેશ જે કાળનો એમાં જ એક એની પર્યાય સિદ્ધ થાય છે. તો આખું જે છે દ્રવ્ય એનો એક દેશ ભાગમાં એની પર્યાય સાબિત થઈ જાય છે. એ વિરોધ આવે છે. સમજાણું થાય ખરી નહીં? જુઓ, એને તમે અસંખ્ય પ્રદેશી દ્રવ્ય માનો તો એ અસંખ્ય પ્રદેશીથી સારું પૂર્ણ દ્રવ્ય એની એક સમયની પર્યાય તો એક દેશના ભાગમાં સાબિત થઈ જાય છે. એક ભાગમાં સાબિત થઈ જાય છે. માટે એ વાત અસંખ્ય સિદ્ધિ વિરોધ આવે છે. સમજાણું કાંઈ? ગીધરભાઈ જયાનું મગજ નહીં કાર્ય કરતા બાદમાં હતા.
અપ્રદેશ નહીં એમ
એક પ્રદેશી થી અપ્રદેશી એમ જાજા પ્રદેશ નહીં એમ કહ્યું છે. એ તો બરાબર. હા, પ્રદેશી છે એનો અર્થ બે પ્રદેશ બે નથી, બે ત્રણ નથી, પણ પ્રદેશ છે તો સિદ્ધ ગયું. પ્રદેશ નો હોય તો ઈશ્વર થઈ જાય છે. ઉત્પાદય ધ્રુવ નો પ્રદેશ જો ન હોય તો ઈશ્વર થઈ જાય છે. અર્થ થી અન્ન થાય એટલે વસ્તુ નથી એમ સિદ્ધ થઈ જાય છે. હા, આચાર્યોએ એવી સરળ યુક્તિ થી વસ્તુને શીખવું. ભાઈ બે દોષ આવે, પ્રસંગ પરદેશી આખા ને એક દ્રવ્ય માનતા બે વિરોધ આવે. એક તો એ વિરોધ કે એના એક દેશ ભાગમાં એની પર્યાય સ્થિત થઈ જાય છે, તો સર્વ દેશમાં એ પર્યાય સ્થિત થતી નથી, વિરોધ આવે. સમજાણું કાંઈ? રાણીયા બંને જરી કેવું પડ્યું નથી યાર, ભૂખા પણ ત્યાં એવું નથી આવે. એક પ્રદેશ જયારે તમે સિદ્ધ કરો છો તો શીશ કહે છે કે અસંખ પ્રદેશ એક દ્રવ્યને સિદ્ધ કરવાનો વાંધો શું આવે છે? પ્રદેશ તો તમે સિદ્ધ કર્યો કે વાંધો આવે સાંભળને? અસંખ પ્રદેશ આખું દ્રવ્ય એના એક દેશમાં ભાગમાં એની પર્યાય સિદ્ધ થઈ જાય છે. એક દેશની પરિણતિ થી આખા દ્રવ્યની પરિણતિ માનવાનો વિરોધ આવે છે. આખા એક કાળ પદાર્થનો જે સૂક્ષ્મ વૃત્તિ અંશ તે સમય છે, પરંતુ તેના એક દેશનો વૃત્તિ અંશ તે સમય નથી. આખા કાળ દ્રવ્યનો અંશ વૃત્તિ સમય તે સમય છે. જયારે તેને એમ આખો અસંખ પ્રદેશ દ્રવ્ય કહો તો અસંખ પ્રદેશ આખામાં વૃત્તિ અંશની પર્યાય સ્થિત થતી નથી, એના એક દેશ ભાગમાં પર્યાય સ્થિત થઈ જાય છે. સમજાણું કાંઈ? એક વાત બીજી એને કહ્યું છે કે નહીં કે પરમાણુ વળી એક પ્રદેશ ઓંડાતા પર્યાય સમયની સ્થિતિ થાય એમ કહેવામાં આવે તો એમ કહેવામાં આવે તો વાંધો શું એમ કીધું? તો કે છે ત્રિયક પ્રચય ને ઉર્ધ્વ પ્રચય પણ આનો પ્રસંગ આવે છે. જે આમ આમ આદાજી અસંખ પ્રદેશ છે એના ઠેકાણે એક પ્રદેશ એક પર્યાયની સિદ્ધિ, બીજે પ્રદેશ બીજી પર્યાયની, ત્રીજે પ્રદેશ ત્રીજે પ્રદેશ, એમ ઉર્ધ્વ પ્રચય સિદ્ધ થઈ જાય છે. જે ત્રિયક પ્રચય રહેતો નથી. આ તો ભાઈ વિકરાળ નારંગનો જ્ઞાન. હા, સંતો એ જંગલમાં રહીને કાળ પદાર્થ સિદ્ધિ સત્પ્રદેશ એક વાળી છે અને કેવી યુક્તિ સરળ સિદ્ધિ યુક્તિ. એક તો એ સારા દ્રવ્યની પર્યાય એમ હોવી જોઈએ, એને ઠેકાણી એના એક દેશ ભાગમાં એની પર્યાય સિદ્ધ થાય છે, માટે તે અસંખ પ્રદેશી દ્રવ્ય થતું નથી. સમજાવું કાંઈ? બીજું તે કીધું કે એક પ્રદેશી પર્યાય સિદ્ધ થાય છે પરમાણુ ગતિમાં, તો પછી એ સમય સિદ્ધ થતા બીજે સમય બીજે સમય બીજે પ્રદેશે બીજો સમય સિદ્ધ થાય છે, ત્રીજે સમય ત્રીજો પર્યાય સિદ્ધ થાય છે. આમ સિદ્ધ થતો નથી. સમજાવું કાંઈ? ચેતનજી, કાળદ્રવ્ય માનતા નથી એને માનવાના યુક્તિની સિદ્ધ કરી દીધી. એક પ્રદેશી કાળદ્રવ્ય હોય કેમ કે એક પ્રદેશમાં જ એક સમયની પર્યાય સિદ્ધ થઈ જાય છે, એટલે ત્રીસમો આમ જમે એટલું લાંબુ કરવા જાવ તો અહીંયા એક સમય અહીં સિદ્ધ થયો, બીજા સમય બીજે પ્રદેશમાં સિદ્ધ થયો, ત્રીજી તો ઉર્ધ્વ પર્યાય થઈ ગઈ. ત્રીસનો અસંખ પ્રદેશનો ઈચ્છા પણ ન રહી. સમજાણું કાંઈ? સમજાય તો સમજવું. છેલ્લી આ કઠણ વાત છે થોડી. હે? એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? પણ પ્રતિષ્ઠિત થયો, પ્રતિષ્ઠિત થયો. એમાં ઉત્પાદ એને ધ્રુવ આવું એક પ્રદેશી દ્રવિષ્ઠિત થયું. કેમ કે તેટલામાં તેનો પર્યાય તે છે, તેટલામાં તે સુંદર છે. એક સમયમાં પર્યાય જયારે અહીં સિદ્ધ થયો તો સારા દ્રવની પર્યાયની સિદ્ધિ અહીં દ્રવ એક દિશમાં થઈ જાય છે તો વિરોધ આવે છે. એ અસંખ પ્રદેશી દ્રવિષ્ઠિત થતો નથી. એક વાત. બીજી વાત કે જયારે આમ અસંખ્ય પ્રદેશ એમ મંત્રી માનો તો કા અહીં તો કાળની વ્યાખ્યા છે. તો એક સમયનું માપ અહીં આવ્યું, બીજે સમય બીજા પ્રદેશ એક સમયનું માપ એમ આવે, આમ આવે એમ ન આવ્યું. સમજાવું કાંઈ સમજાય છે? એને તો નજીકથી જ વધારે એલએલબી પૂછલા ભણે છે કે નહીં વકીલમાં? વકીલ ના ભણી શકી ને ક્યાં? વકીલ આપણો નહીં વકીલ સમજાવવામાં. એક પ્રદેશી દ્રવ છે એ યથાર્થ છે, એમાંથી તું પ્રદેશ છે માટે ઘણા પ્રદેશીને એક દ્રવ માનવું એમ તું કહેતો હો તો એમાં બે વિરોધ આવે છે. આખા દ્રવની પર્યાય એક દેશમાં સ્થિત થઈ જાય છે. આખા દ્રવ અસંખ પ્રદેશી દ્રવની જો તું કહે તો એક દેશમાં એની પર્યાય સ્થિત થાય છે, એ વિરોધ આવે. અને એક પ્રદેશની એક પર્યાય સ્થિત થઈ બીજે પ્રદેશ બીજો પર્યાય સ્થિત થાય છે, કાળનો સમય ક્યાં સ્થિત થાય છે? આમ અસંખ પ્રદેશ આમ સ્થિત થતો નથી. માટે ત્રિયક પ્રત્યય માનનારને ઉર્ધક પ્રત્યય સ્થિત થાય છે. માટે એ ત્રિયક પ્રત્યય છે અસંખ પ્રદેશ દરમિયાનથી. આમનું તો કહ્યું પછી શું ત્રિયક પ્રત્યયને એટલે કે આમ આના અસંખ પ્રદેશના સમૂહને ઉર્ધ પ્રત્યય પણ આનો પ્રસંગ આવે છે. એ આ પ્રમાણે પ્રથમ કાળદ્રવ એક પ્રદેશ વર્તે પછી બીજા પ્રદેશ વર્તે, બીજો સમય છે ને આમ વર્તી તો ઉર્ધ પર્ય થઈ, આમ પ્રદેશ વર્તે એમ નથી. આમ આમ ત્રીજા પ્રદેશ થઈને એક સમયની પર્યાય વર્તી એમ નથી. અસંખ પ્રદેશમાં વર્તીને એક સમયની પર્યાય વર્તી એમ નથી. એક પ્રદેશમાં પ્રદેશ પર્યાય વર્તી બીજે સમય બીજો ત્રીજો તો ઉર્ધ પર્ય થઈ ગયો. એ ત્રિક પ્રત્યય પણ અસંખ પ્રદેશનો સમૂહ પણ રહ્યો નહીં, પર્યાયનો સમૂહ પણ હોય. આમ સમજાણું કાંઈ આવો તો કોઈ આવી મનો હોય હે ગીધરભાઈ? અને એ પાછું કહે છે કે છ દ્રવમાં જીવ આવી જાય છે, છ દ્રવની સિદ્ધિમાં જીવ આવી જાય છે. પણ એ જીવ પોતે જ્ઞેય પણ છે અને જ્ઞાન પણ છે. હા હા, આવી ચીજનો એની જ્ઞાન પર્યાયમાં એનું જ્ઞાન થાય એવી તાકાત વાળો છે. સમજાણું કાંઈ? એ છ દ્રવ પોતે પણ એમાં આવી ગયું. એ છ દ્રવના પ્રદેશો એની શક્તિઓ ગુણો એની પર્યાયો એ બધું જ્ઞેય છે. એ જ્ઞાનની પર્યાયમાં એ વિચાર કરે તો તેને જ્ઞાન પર્યાયમાં એ બધા જ્ઞેયો જ્ઞાનપણે ગણાઈ જાય છે. જેમ કે ભૂતકાળ આમ કાળ આદિ નથી એવું પણ જ્ઞાનની પર્યાયમાં જણાઈ ગયો ને. સમજાવું કાંઈ? એમ એક પ્રદેશી કાળદ્રવ છે, એમાં અનંત ગુણ છે, અને એની પર્યાય કેટલા કાળદ્રવ કેટલા ક્ષેત્રમાં એની પર્યાય છે. એવું જ્ઞાનની પર્યાય કાળદ્રવને જાણ્યું, એને ક્યાં જાણવું કે કાળદ્રવને સમજાણું કઈ. આ ભગવાન જ્ઞાનની પર્યાયમાં આવા સદ્રવ્યોની જે શક્તિઓ ગુણ અને આદિ જ્ઞાન અને ક્ષેત્ર પણ આદિ રહીત અંત વિનાન અને એના ગુણો પણ અંત વિનાના ક્ષેત્રમાં આટલામાં ભલે આમાં આવી જાઓ પણ એની સંખ્યાની અંત નથી. એવું જ્ઞાનની પર્યાય માં પોતે પણ જ્ઞેય થાય છે અને જ્ઞાન પર્યાય છે અને જ્ઞાન કરે છે. પરનું જ્ઞેયનું જ્ઞાન કરે છે અને પોતાનું દેવગુણનું જ્ઞેયનું જ્ઞાન કરે છે અને વર્તમાન પર્યાયનું જ્ઞેયનું જે જ્ઞાન કરે છે. એ જ્ઞાનની પર્યાય જેની છે તેમાં હોય, એટલે એ જ્ઞાનની પર્યાયમાં આ બધા જ્ઞેયો જાણનાર જે જ્ઞાનની પર્યાય હતી એ જ્ઞાનની પર્યાય પણ તેના જ્ઞાનની પર્યાયમાં આવી ગયા. દિગંબર સંતો પરમ સતને ગાળવી રાખી જેવું હતું તેવું એમને રાખ્યું જાણ્યું. ત્રિયંગ પ્રચય ને ઉર્ધ પ્રચયપણાનો એટલે ત્રિછાપ સમૂહ ને ઉર્ધ સમૂહ નો પ્રસંગ આવે છે. એક સમય પછી બીજો સમય હોય ને, એક કાળદ્રવ એક પ્રદેશે વર્તે પછી બીજા પ્રદેશે વર્તે પછી અન્ય પ્રદેશ વર્તે, કારણ સમય હું માપતો થતી એક પ્રદેશમાં આવી જાય છે એટલે બીજે વર્તે. આમ ત્રિંગ પ્રત્યય ઉર્ધ્વ પ્રત્યય બનીને એટલે કે ત્રિછા સમૂહનું સિદ્ધ પણ ન થતા ઉર્ધ્વ સમૂહનું સિદ્ધ બનીને દ્રવ્યને પ્રદેશ માત્ર સ્થાપિત કરે છે. વસ્તુને એક જ પ્રદેશ છે એમ સિદ્ધ કરે. કસોટી નું શા અર્થાંત ત્રિંગ પ્રત્યય તે જ ઉર્ધ્વ પ્રત્યય છે એમ માનવાનો પ્રસંગ આવતો હોવાથી દ્રવ પ્રદેશ માત્ર સ્થિત થાય છે. માટે ત્રિજ પ્રત્યય ને ઉર્ધ્વ પ્રતિપૂર્ણ નહીં થનારે પ્રથમ કાળદ્રવ્યને પ્રદેશ માત્ર નક્કી કરવું, કેમ કે એક પ્રદેશ માત્રમાં જ તે દ્રવ્યની પર્યાય એટલા એક સમયમાં સ્થિત થઈ છે. બીજે સમય તે કાળદ્રવ છે ત્યાં 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 એ સમયની પર્યાય સ્થિત થઈ, બીજે કાળે જે પણ એ સમયની એ પર્યાય એક સમય છે પણ આમ લક્ષ જતા આમ બીજો સમય બીજે નો એ કાળદ્રવ્ય બીજે વર્તે તો એક સમય છે, ત્રીજા વર્ષે તો એક સમય, એમ કરતા ઉર્ધ્વ પ્રતિષ્ઠિત થઈ ગયો. એટલે ઘણા પ્રદેશો ત્રિછા છે એમ ત્યાં સાબિત થયું નહીં. કાળમાં ઉર્ધ્વ પ્રત્યય છે નહીં, એનો રૂઢથી ઝીણી વચ્ચા બીજો એ વાત પૂરી થઈ ગયો. એ કડક હતી પૂરી ખરી નહીં કે એક પ્રદેશ વસ્તુમાં ઉત્પાદન એને ધ્રુસિત થાય છે કેમ કે ત્યાં સમયનું માપ લેવું છે ને, અહીંયા ક્યાં ક્ષેત્રનું માપનું ક્યાં કે સમયનું માપ જે પર્યાય તો એક જ પ્રદેશમાં ત્યાંથી થઈ જાય છે ઉત્પાદન વ્યય એક સમયમાં, અને તેનો આધાર ધ્રુવ એક પ્રદેશથી ત્યાંથી થઈ જાય છે. માપ આવી ગયું ત્યાં, ત્યાં માપ જેટલામાં છે પર્યાય જેટલા ક્ષેત્રમાં તેટલા ક્ષેત્રમાં દ્રઢ છે. હવે એને જો વસંગ પ્રદેશથી દ્રઢ માનો તો તેના એક દેશ ભાગમાં એનો પર્યાય સાબિત થતા સર્વ દેશમાં સ્થિત થયું છે એ વાત જરૂર પામી ગયો. સમજાણું થાય, સર્વ દેશમાં એ પર્યાય સ્થિત થવી જોઈએ. જો અસંખ પ્રદેશી ત્રીજ એને માનો તો એના એક ભાગમાં એની પર્યાય સ્થિત થઈ ગઈ માટે સર્વ અસંખ પ્રદેશી નો વિરોધ આવે છે. બીજું, એક સમય એક કાળદ્રવ્ય એક સમયની પર્યાય એનો એ કાળદ્રવ્ય બીજે સમય બીજે જાય છે એ બીજું, તો ત્યાં બીજો સમય સ્થિત થાય છે. સમય સ્થિત થાય છે, અહીંયા પ્રદેશ પ્રદેશ ભેગા સ્થિત થાય છે એમ નથી. સમજાણું કાંઈ, એ તો પર્યાયનો સમૂહ સ્થિત થાય છે, ક્ષેત્રના પ્રદેશનો સમૂહ સ્થિત થતો નથી. સમજાય કોઈ સાંભળ્યું હોય ને જિંદગીમાં, રામનગરમાં ક્યાં હતું? હા, સંતોએ કરુણાથી દ્રવ્યની સિદ્ધિ કરવા વિકલ્પ ઉઠ્યો એનો. એ છ દ્રવ્યો જેટલા છે તેના અનંત ગુણો ગુણ એની અનંતી પર્યાય એનું અસ્તિત્વ જ્ઞેય તરીકે છે. આત્મા જ્ઞેય પણ છે અને એનું જાણનાર જ્ઞાન પણ છે. એ જ્ઞાનની પર્યાયમાં એવા અનંત દ્રવ્યની પર્યાયનું જ્ઞાન આવી જાય છે એક સમયમાં, અને એવા એવા અનંત પર્યાયનો સમૂહી હું અને એવા અનંત ગુણનો એક વસ્તુ તેનું પર્યાયમાં જ્ઞાન પર્યાય દ્રવ્યમાં ભર્યા જ્ઞાન એના અસ્તિત્વમાં આટલું બધું અસ્તિત્વનું જ્ઞાન આવી જાય છે એવો એનો સ્વભાવ છે. સમજાણું થાય, મહિમા છે જ્ઞાનની, જ્ઞેય બતાવીને જ્ઞાનની મહિમા કેવી છે. આમ જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનને વિશે દ્રવ્ય વિશે પ્રજ્ઞાપન સામાન છબી ઉઠી આવ્યું છે. 18 આવ્યું, 18 ગાથામાં વિશેષ. હવે એ રીતે જ્ઞેય તત્વ કહીને જ્ઞાન અને જ્ઞેયના વિભાગ વળી આત્માને નક્કી કરતા જ્ઞેય પણ પોતે જ્ઞાન પણ પોતે બીજા જ્ઞેયો તેનું જ્ઞાન કરનાર ને પોતાના જ્ઞેયનું પણ પોતે જ્ઞાન કરનાર. આત્માને નક્કી કરતા તથા આત્માને અત્યંત ભિન્ન કરવા માટે વ્યવહાર જીવત્વનો હેતુ વિચારે છે. સંસ્કૃત ચિત્રમાં છે 163 માં, અતીત અત્ર અતીત અનંત કાળે કેચન સ્થિત ભાજન જાતા. અતીત ગયા કાળમાં અનંત કાળે જે કોઈ સ્થિત સુખના ભાજન થયા, અતીન્દ્રિય આનંદને પ્રાપ્ત થયા, ગુજરાતી હિન્દીમાં કેચનમ સીધ સુખ ભાજન જાતા. અતીત અનંત કાળમાં ભાવિ કાળે आत्मोपादान सिद्धम स्वयं अतिशयमत इत्यादि से गाता से विशिष्ट सुखद भाजन भविष्य भविष्य में परमानंद प्राप्ति रूपी सुखना भाजन थे सर्वे भी काल दिवसे नहीं ये बदा काल अवधि में वशी तथापि तत्र निज परमात्मा उपादेय रुचि रूपम विकराल चारित्रिनाभूतम आ नीचे संकित खाटे समझ एम के विकराल चारित्र हो क्या नीचे संकित अहीं तो त्या विकराल चारित्र सहित संकित है मोक्ष नु कारण एम सिद्ध करें नील परमात्मा भगवान आत्मा पूर्ण स्वभाव एवं परमात्मा उपाधि रुचि एनी उपाधि रूप रुचि जो आई तो सम्यक दर्शन की दृष्टि उपाधि रुचि रूप वितराग चारित्रण भाव અંદર ચારિત્ર લેવું છે ને પાસે વિતરાગ ચારિત્ર સાથેનું જે એની છે સંકેત તથે તશે મુખ્યત્વ તેનું મુખ્ય છે કાળનું મુખ્ય કે છે કે કાળને સિદ્ધ કર્યો નિમિત્ત હું પણ મોક્ષના અભિલાષીને કાળ સામું જોવું નથી સમજાણું કાંઈ એને નિમિત્ત આમો જોવું નથી એમ કે સહકારી હો એને એની આમો જોવું નથી એને તો અહીં ભગવાન આમો જોવાનું છે નિજ પરમાત્મા પૂર્ણ આનંદ અને પૂર્ણ સ્વભાવ હું નિજ પરમાત્મા ને પાછા બીજા પરમાત્મા નહીં અને નિજ પરમાત્મા એટલે આત્મદ્રષ્ટ નિજ પરમાત્મા ઉપાધિ રૂપી એ જ આદરણીય છે એ જ કરવા લાયક છે એ જ અનુભવવા લાયક છે એવો જે નિજ પરમાત્મા એની રૂચિરૂપ વિતરાગ ચારિત્ર એટલે રાજરહિત સ્થિરતા એની સહિતનું જે સમ્યક દર્શન એની મુખ્યતા છે પણ આમું જોવું એની મુખ્યતા હા તો વીરાના કામ છે મારા વીર્યહીન ભગવાન પૂર્ણાનંદનું માત જેના જ્ઞાનની પર્યાયમાં ઉપાધિ રૂપ થાય એનાથી વિતરાગ ચારિત્ર અને નિશ્ચય સમ્યક દર્શન એનાથી તેને મુક્તિ થાય એટલે કાળને ભલે સહકારી નિમિત્ત કીધું પણ એ સહકારી નિમિત્તની સામું એને જોવાનું નથી આય ઉપાદાન નો ઉપાદય કરીને પૂછ બેઠો ત્યાં એ નિમિત્ત સમજાણું કાંઈ નીચે સંકિત વિતરાગ નું ચારિત્ર હોય ત્યાં જો એમ આઈ છે નથી કરવું પણ આ તો વિતરાગ ચારિત્ર વાળું જ્યાં સંકિત ન્યાય પણ સંકિત છે એ મોક્ષ અંકાર છે એમ કે નીચે સંકેતો ચોથેથી થાય છે અહીં તો મુક્તિનું કારણ એકદમ લેવું છે ને વિતરાગ ચારિત્ર વાળું સહિતનું જે સંકેત એમ રુચિ છે ને પૂર્ણાનંદની રુચિ કેવું છે ને એવું સંકેત પણ વિતરાગ ચારિત્ર સાથમાં એ મોક્ષનું કામ થાય બોલે અમે એમ કીધું ને કાળ દિવસે સ્વસ્તિકા નથી એ તો અપેક્ષા સિદ્ધ કરી પ્રાણી કાળ પણ એને જોવાનું એની આમ નથી કે કાળ બુદ્ધિથી પર્યાય પ્રાપ્ત થાય એનું જ્ઞાન પણ સ્વના સન્મુખ થઈ આવીને એનું હાથું જ્ઞાન થાય ક્યાંથી સારી લીધું છે વાત કાળબ્ધિનું જ્ઞાન ત્યારે જ એને હાથું થાય સ્વભાવ સન્મુખ થયો પૂર્ણ પરમાત્મા પૂર્ણ શુદ્ધ થયું એને એની આવી વિતરાગ ચારિત્ર હોય છે તે મુક્તિનું કામ એમ કેમ એને ત્યારે તેને કાળલબ્ધિનું હતું જ્ઞાન થાય અને તે સમય તે ભાવ થવાનો હતો એવા ભવિતવ્યતાનું ભાન પણ ત્યારે થાય તે જ સમયે સ્વભાવનો સન્મુખ થયો છે તો સ્વભાવ પણ સાથે આવી ગયો પુરુષાર્થ આવી ગયો કાળ નિભવિત તે જ સમયે એ પ્રકારના કર્મના નિમિત્તનો ભાવ છે કર્મના નિમિત્તનો ભાવ એ કારણ કયું માટે અહીં મોક્ષી એમ નથી કે જેને પ્રતિબદ્ધ કારણનો અભાવ થાય ત્યારે રાગ હોય અહીં એમ પૂર્ણાનંદના નાથનો ઉપાદય પણ એ કરતા જે રાગની ઉત્પત્તિ નથી વિતરાગ ચારિત્ર છે ત્યારે પ્રતિબદ્ધ કારણનો પણ ત્યાં અભાવ એને કારણે આને આવું કર્યું માટે એને પ્રતિબદ્ધ થવું પડ્યું એમ નહીં આવી વસ્તુની સ્થિતિ વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એ સિવાય ક્યાંય આવા કડીએ કડીએ બેહી જાય એવી ચીજ આપે છે હવે પિસ્તાળી સપદે સૈન સમગો લોગો અઠે નિમિટો નીચો જો તમ જાણની જીવો પાન ચૌકા બીજ સંબંધો સપ્રદેશ અર્થોથી સમાપ્ત સમગ્ર લોક સુમિત છે તસું જાણનારો જીવ અહીં વજન છે તું જાણનારો જીવ પ્રાણ ચતુર્ષતિ સંયુક્ત જીવ અઠીન છે ને સંશોધન સહજ શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ યો સો પરમાર્થ પદાર્થ પ્રવૃત્તિ અર્થ હોય એ માંડીને બધા અર્થો પદાર્થ ભગવાન સહજ શુદ્ધ બુદ્ધ એક સ્વભાવ સ્વાભાવિક ઉમાદી સહજ સ્વભાવ શુદ્ધ પવિત્ર બુદ્ધ પિંડ એક સ્વભાવ યું પરમાત્મા પદા પ્રભૃતિ આદિ અર્થ અન્ય ટીકા ગુજરાતી એ પ્રમાણે પ્રદેશનો સદભાવ જેમને ફલિત થયો એવા જે આકાશ પદાર્થથી માંડી કાળ પદાર્થ સુધીના બધા પદાર્થો બધાને પ્રદેશ છે એમ કેવું છે પ્રદેશ ન હોય તે વસ્તુ શૂન્ય હોય બધા પદાર્થો તેમના વળી સમનાપ્તિ પામેલો. આ ખોળલો તેને ખરેખર તેમાં અંતપાતીની હોવા છતાં અંદર આવી જતો ભગવાન જીવલોકમાં જીવ અંદરમાં આવી જાય છે, જીવલોકની અંદર આવી જાય છે. લોક્યંતિથી લોક એમાં જીવ પણ લોક્યંતિથી બીજા પદાર્થ લોકો બધા એમાં આવી જાય છે. તેને ખરેખર અંતપાતિની અચિંતી એવી સ્વપ્ન જાણવાની શક્તિ રૂપ એ લોકમાં જીવ આવી જાય છે, છતાં અચિંત એવી સ્વપ્ન જાણવાની શક્તિ એની વિશેષ છે. આકાશ આટલા પ્રદેશ ને એમાં આટલા એટલી અનંત ગુણા ગુણો ને આકાશના પ્રદેશ થી પણ એના ગુણો અનંત ગુણા છે. નહી આકાશ પ્રદેશ છે એના પ્રદેશો જે છે અનંત અંત નહી, એનાથી પણ એના ગુણો અનંત ગુણા છે એવી એને ખબર નથી. અનંત ગુણો જ છે, અનાદિ અનંત ગુણો અનંત છે. અપેક્ષિત ધર્મો જુદી વસ્તુ ગુણો જ અનંત ગુણા છે. સામાન્ય વિશેષ અનંત ગુણ છે કીધું નહીં પરમાત્મા પ્રકાશ, સામાન્ય વિશેષ અનંત ગુણ છે દરેક દ્રવ્યમાં. અપેક્ષિત ધર્મ એ જુદી ચીજ નથી, આ તો ગુણો એનામાં સદાય છે. અંતોપાતી હોવા છતાં લોકમાં જીવ આવી ગયો હોવા છતાં અચિંત એવી સ્વપ્ન જાણવાની શક્તિ આકાશ પ્રદેશ અનંત છે એથી અનુગુણા ગુણ છે. કારણ એક પ્રદેશમાં પર્યાય પ્રાપ્તિ થાય છે જેથી તે એક પ્રદેશી દ્રવ એટલામાં છે એવા એવા અસંખ્ય કારણો છે. ધર્માથી અસંખ્ય પ્રદેશી એક દ્રવ છે, ધર્માથી અસંખ્ય પ્રદેશી એક દ્રવ છે, જીવ અસંખ્ય પ્રદેશી એક એવા અનંત જીવ દ્રવ છે. એ બધાને સ્વપ્ન પરને જાણવાની શક્તિ રૂપ સંપજા આ એની સંપજા છે. સ્વપ્ન જાણવાની રૂપ સંપજા વળી જીવ જ જાણે છે પોતાની સંપદા વળી જીવન. હું આ પૈસાની ધૂળની સંપદાને પણ જીવની જ્ઞાન સંપદા વળી જાણે એમ કહે છે. જાણે છે અનંત પરમાણુમાં ખંડ લક્ષ્મી છે, આ છે આ છે, એક એક પરમાણુ અનંત પૂર્ણ ગુણ છે. એની બધી સ્વપ્ન જાણવાની સંપજા વળી જણાય છે એની એને ક્યાં ખબર છે. હિમાનવાદી પાંચ સ્થિતિનું વર્ણન કર્યું, એક પ્રદેશી અસંખ્ય પ્રદેશી અનંત પ્રદેશી અનંત ગુણ અનંત પર્યાય ત્રિછા ને ઉર્ધ અસંખ્ય દેશમાં કાળ ને ત્રીછું નથી પણ ઉર્ધ છે. એ બધું જાણવાની સંપદા વાળો ભગવાન સ્વપ્ન જાણવાની શક્તિ વાળું સંપદા વાળી જીવ જ જાણે છે. જીવમાં જે તાકાત જાણવાની સ્વપ્નની પૂર્ણ સ્થિતિ જાણવાની છે એમ કહીને કાળનું જ્ઞાન ને બધું કરવાની શક્તિ આત્મામાં છે જ એમ કે છે. સમજાણું કાંઈ આ આકાશવ્યાપી એનાનું ગુણ એને જાણવાની સંપ્રદાયભાવો આત્મા છે. એને જાણવા વાળી સંપ્રદાયભાવો આત્મા છે. એને કોઈને કરવા વાળો કે બનાવવા વાળો કે એનું કંઈક કરવા વાળો એ આત્મા નથી. જેમ એનામાંથી જ્ઞાન છે માટે જ્ઞાનની સંપ્રદાય આવડી છે એમ નથી. સ્વપ્નને જાણવાની શક્તિ રૂપ સંપ્રદાય પોતાની છે એ વળી જીવ જાણે છે, જીવન જાણે છે. પરંતુ બીજું કોઈ જાણતું નથી, બીજું કોઈ દ્રવ્ય જાણતું નથી. અહીં તો એ જ્ઞાનની શક્તિ હોય, બીજી શક્તિઓ પણ જાણતી નથી. પોતાની અનુશક્તિ છે એ પણ નહીં જાણવાની, જે સ્વપ્ન જાણવાની શક્તિ તે જાણે છે. ઘરની મૂડી હોય ને પછી વેચવા બે બાપ મૂકી દે, મોશે બધા ભેગા થાય. કેટલું ગણ કેટલા નીકળ્યા, કરોડ નીકળ્યા, કેટલા ટૂંકનો કરો ચાર સારો ભાવ. કારણ કે છે અનંત અનંત દ્રવ્યોને ગુણ કર્યો, એની લક્ષ્મીનો જાણનાર પોતે ભગવાન છે. એ ભાગમાં આવે છે આત્માને, ભાગમાં એનું જ્ઞાન આવે છે. રાગાદી હોય એ બધાને સ્વપ્નને જાણવાની શક્તિ હોય સંપ્રદાય એ વાળો આત્મતત્વ છે. ચૈતન્ય સૂર્ય છે, ચૈતન્ય સૂર્ય એવી સંપ્રદાયમાં જીવ જ જાણે છે. આ બધા ઘણા પ્રકાર ભણેલા સામાન્ય વિશેષના, પણ કે છે કે બધાને જાણનાર તો ભગવાન આત્મા છે. પરંતુ બીજું કોઈ જાણતું એ રીતે બાકીના દ્રવ્યો જ્ઞેય છે. જીવ સિવાયના બીજા દ્રવ્યો એ જાણવા લાયક છે, અને જીવ દ્રવ્ય તો જ્ઞેય તેમજ જ્ઞાન બે છે. છ દ્રવ્યના જ્ઞેયમાં આવી ગયું અને જ્ઞાન પણ પોતે છે. માન્યું નથી આપણે કૌશ માન્યું નથી કે છ દ્રવ્યનું જ્ઞાન એ જ્ઞેય ને આત્મા જ્ઞાન એમ નથી. એ જ્ઞાન એ જ્ઞેય એ જ્ઞાતા એવા ત્રણ ભેદ પણ એના કે જે વચનથી છે પ્રસ્તુત છે. ઈચ્છા આમ જીવદ્રવ્ય તો જ્ઞેય પણ છે એમાં જ્ઞાન પણ છે. આમ જ્ઞાન અને જ્ઞેયનો વિભાગ છે, જ્ઞાન અને જ્ઞેયના ભાગ છે. બીજી ચીજો બધી જ્ઞેય છે, આત્મા જ્ઞેય અને જ્ઞાન છે. આમ ભાગ છે સમજાવું કાય. હા, એની ચૈતન્ય સંપ્રદાય સ્વપ્નને જાણવાની સંપ્રદાય એ સંપ્રદાયની છે. ભાઈ છોકરા પૈસા ને 5-50 લાખ 10 કરોડ કે જ્ઞેય તરીકે છે. આત્મા તેને ને પરને જાણવાના સમજાવા સમજ્યા મારી છે એનું એનામાં છે ને. રાજ ઇન્દ્રના ઇન્દ્રાસનો બધા જ્ઞેય છે. એ જ્ઞાનની સંપ્રજ્ઞામાં સ્વપ્ન જાણવી એની સંપ્રજ્ઞા છે. ઇન્દ્રની સંપ્રજ્ઞાઓ ચક્રવર્તી સંપ્રજ્ઞા એ તો જ્ઞેય તરીકે છે. આત્મા તેનો જાણનાર અને પોતાનો જાણનાર જ્ઞેયને જ્ઞાન તરીકે છે. એ સમજ્યા મારી છે એવું એમાં છે ને ક્યાંય. જ્ઞાનમાં આ કર્મ એ પણ ગીરીમાં જાય છે ને. લોકમાં જે આવ્યો ને બધું કંઈક બધું આવી ગયું ને. કર્મ કારણ શરીર પ્રકૃતિ એ બધું જ્ઞેય છે. અને આત્મા તેનું જાણનાર અને પોતે જ્ઞેય બે છે. હા, પ્રકૃતિ ને કર્મ ને જાણે છતાં એ પ્રકૃતિ એની છે એમ નહી. એની તો એની જાણવાની સ્વપ્નની સંપ્રજા એની છે. કર્મ આ આ પ્રકારને કર્મ ની વાત નથી, અહીં તો જ્ઞાન ની વાત છે. નહીં ધર્મ તો હે ન્યાય સ્વભાવ એ જૈન ધર્મ. હા, જે પર વસ્તુ તે જ્ઞેય તરીકે કોનું કે જ્ઞાન એ જ્ઞાનનો જ્ઞેય તરીકે, પણ જ્ઞાનનો એ પર મારા તરીકે એમ નથી કે અહીં ખરેખર તો એ શુભ ભાવ છે એ પણ જ્ઞેય તરીકે છે. એ સ્વપ્નની સંપ્રજા એને જાણે એવી સમજાવવાનું છે. એ શુભાવથી કંઈ લાભ થાય ધર્મને એવી એ ચીજ નથી. આધા મોટા પૂજામાં આમ થાય ઢીકણામાં આમ થાય ઢીકણામાં વાંચ્યું નહીં તમે નીકળ્યા છો. ભાઈ એ તો બધું જ્ઞેયમાં જાય છે અને તે લોકમાં જ્ઞેયમાં જીવ પણ ભેગવાય ને અંતર પાછળ. પણ જીવની વિશેષતા સ્વકર્મે જાણવાની સંપ્રજાવાળી એ આત્મતત્વ છે ને. જ્ઞેય છે જીવદ્રવ તો જ્ઞેય તેનું જ્ઞાન છે. હા, આમ જ્ઞાન ને જ્ઞેયનો વિભાગ છે. એટલે કે કર્મ લક્ષ્મી આદરુ કીર્તિ શરીર એ બધું જ્ઞેય છે અને આત્મા તેનું જ્ઞાન કરનાર તે જ્ઞાન છે અને તે જ્ઞાનનો પોતે પણ જ્ઞેય છે. આવું છે જાણવાની સંપ્રજાવાળો અને એની સાથે સંપર્ણને જાણવું એ શું ઘરની અપેક્ષા વિના એની સંપ્રજા છે. ઘરની અપેક્ષા છે માટે સંપર્ણને જાણે છે એમ નથી. સ્વપ્ને જાણવાનો સ્વભાવ સ્વપ્નની અપેક્ષા વિના એટલી આનંદદાયક એનો સ્વભાવ છે. બને જાણવાની સંપ્રદાયનું ભાન થતાં અતિન્દ્રિય આનંદનો અંદર ભાન થાય, વેદન થાય, ત્યારે એની જીવને સફળ જાણવાની સંપ્રદાય વાળો એમ જાણ્યો ને માન્યો કહેવાય છે. હા હા, સમજાણું થાય. હવે આ જીવને સહજપણે પ્રગટ સ્વભાવથી પ્રગટ એવી આનંદ જ્ઞાન શક્તિ જેનો હેતુ છે, આનંદ જ્ઞાન શક્તિ આનો નિશ્ચય જીવત્વ પ્રેમ સિદ્ધ કરે છે. આ જીવને સહજપણે સ્વાભાવિક પ્રગટ સ્વભાવથી પ્રગટ એવી આનંદ જ્ઞાન શક્તિ જેનો હેતુ છે અને ત્રણેય કાળે અવસ્થાએ ટકવા પણ જેનો રક્ષણ છે. હા હા, આનંદ જ્ઞાન સ્વભાવ સ્વભાવ છે, જીવતર ઈ છે એનું એમ કે છે. આનંદ જ્ઞાન શક્તિ સ્વભાવ જેનો હેતુ એવું ત્રણેય કાળે ટકાવવું, એવું વસ્તુના સ્વરૂપભૂત હોવાથી વસ્તુના સ્વરૂપભૂત હોવાથી સર્વદા અવિનાશી નીચે જીવત, સર્વદા નીચે જીવત, આ જીવત એમ જો ઠીક જીવવાને જીવવા એ માંડી એ જ મારા માંડે છે. અહીં તો કે છે કે નિશ્ચય જીવત્વ આ છે, જીવનો નિશ્ચય વાસ્તવિક સ્વાભાવિક ચૈતન્યના ભાવ પ્રાણ સ્વરૂપ એટલે આનંદ જ્ઞાન શક્તિ છે, એનો હેતુ છે ઓલા જીવતો નહીં કે છે. એવું વસ્તુના સ્વરૂપ હોવાથી સર્વદા અવિનાશી નિશ્ચય જીવત્વ હોવા છતાં એ તો એનું ટકવું તો જીવવું ને ટકવું તો આ છે. વસ્તુની સ્થિતિ તો આ છે. હવે છતાં જોઈ એ વાત પેલી રાખીને વાત કરતા સંસાર અવસ્થામાં અનાદિ પ્રવાહ રૂપે પ્રવર્તા ઉદગળ સ્નેહ વળી ઉદગળના સંબંધ વળી પોતે દૂષિત હોવાથી પોતે સંગ કર્યો ઉદગળનો, આવું એનું જીવતર હોવા છતાં તેનો સંગ છોડી ઉદગળનો સંગ કર્યો. પોતે દૂષિત હોવાથી પ્રવાહ પ્રવતા સુદ્ધળ સ્નેશ વળી પોતે દૂષિત હોવાથી જોયું તેને ચાર પ્રાણોથી સંયુક્તપણું, ચાર પ્રાણથી સહિતપણું કે જે સંયુક્તપણું વ્યવહાર જીવતનો હેતુ છે, પેલામાં આવ્યું છે કે અનંત જ્ઞાન શક્તિ જેનો હેતુ નિશ્ચય જીવતન છે. સમજાણું આ વ્યવહાર જીવન સંયુક્ત પણ વ્યવહાર જીવતનો હેતુ છે અને વિભક્ત કરવા યોગ્ય છે, ભીણ કરવા લાયક છે. એમ કે ચાર પ્રાણમાં દસ પ્રાણ આવી જાય છે, પાંચ ઇન્દ્રી, મનોચિંત કાયા, આયુષ ને મનોચિંત કાય, પાંચ ઇન્દ્રી બે, પ્રાર્થના ચાર, એ ચાર ના દસ દિવસ હું તો ચાર. એ આવો પ્રાણનો સંયોગ વ્યવહારનો એને વિભક્ત કરવા યોગ્ય છે, જુદા કરવા લાયક છે, એની ઠીક છે.
વચન ગુરુદેવ.